તારીખ 1-8-1977 શ્રી પ્રવચન 4 ગાથા 200 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 131
સાધુ હોવા છતાં પણ સાક્ષાત સુદ્ભૂતિ વાની જાત માને તેમજ તથાભૂત તથાભૂત પરમાત્માઓ તેમાં જ પરાયણ પણ જેનું લક્ષણ છે એવો ભાવ નમસ્કાર સદા એ કોઈને દેખા હું શુદ્ધાત્માને કંપનીને પ્રાપ્ત કરું છું કોઈ આગળ નિર્મમત્વ ભાવ દ્વારા પરમા કોઈ પણ પ્રકારના નિમિત્તને ન કરીને છોડીને અને હું નાયક થવા હોવાથી મારા સ્વરૂપમાં હું અભેદ ભાવે રહું છું. આ રીતે મને સમજાવી છે. આગળ જે કહ્યું તે રીતે દર્શન વિશુદ્ધિ જેને મૂળ છે એનું જે સમય જ્ઞાન એનું જ્ઞાન છે એનું મૂળ છે સમ્યક દર્શન. એટલે કે સમ્યક દર્શન વિના સમય જ્ઞાન કોઈ ચીજને હતું સમજ હતું. સામાન્ય રીતે શાસ્ત્ર પ્રમાણે વચન વ્યવહાર થાય શાસ્ત્ર અનુસાર શાસ્ત્રમાં સમ્ય જ્ઞાન પૂર્વક નિરૂપણ છે એટલે શાસ્ત્ર વાંચનાર સમ્ય જ્ઞાન છે એમ થતું નથી. શાસ્ત્રમાં તો સમ્ય જ્ઞાન અનુસાર વચન વ્યવહાર છે વચન થયું છે કે સમ્ય જ્ઞાન પૂર્વક એમ છે અને એને બુદ્ધિ જે તે હોય તો અનુકૂળ વાંચે અનુકૂળ અર્થ કરે બુદ્ધિ જોતર તમે અનુકૂળ સમજે એમ સમય જ્ઞાનનું સ્વરૂપ નથી. એમ કોણ સમય જ્ઞાન પણ સમૃદ્ધ દર્શન વિશુદ્ધિ એટલે શ્રદ્ધાનને વિશુદ્ધિ દર્શન એટલે શ્રદ્ધાન શ્રદ્ધાન શુદ્ધ થાય એટલે શ્રદ્ધાન સમ્યક થાય અથવા જેના શ્રદ્ધાનમાં પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો સ્વીકાર થાય એનું જે દર્શન વિશુદ્ધિ સમય છે એ સમય જ્ઞાન ન હોય શકે એ પૂર્વક સમય જ્ઞાન થાય. બીજી રીતે સમય જ્ઞાન હોઈ શકે અભિમુખ બે નાખી સમ્યક જ્ઞાન તો બીજા સૂચક છે. પોતાની સમ્યક કોઈને પોતાની સમ્યક કોઈને કરવા હોય તો એને સમ્યક થાવ એમ કહેવાય સંસ્કૃતમાં. અને મારી સામે આવ્યો એમ કેમને તેને સમ્યક શબ્દ કરવા પોતાની સન્મુખ કરવા એને સમ્યક કહેવાય છે. RSS રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંસ્થાચાર એ લોકો મૂળ હિન્દુ હિન્દુત્વમાં માને છે હિન્દુઝમ કરવું સિદ્ધાંત પછી એ લોકોની શરીર બધું હોય કવાયતની અંદર સંસ્કૃતની અંદર બધા ઓર્ડર હિન્દીમાં હોય અંગ્રેજીમાં ઓર્ડર હોય સંસ્કૃતમાં ઓર્ડર અગ્રેસર બનાવ્યા હોય સામે લાવવા હોય તો એમ કે હવે સરળ સમ્યા એમ કે જેટલા અગ્રેસર હોય એ બધા સામે એને લાગે એક ઓર્ડર કર્યો અગ્રેસર સમ્યક એમ કે જેટલા અગ્રેસર હોય સામે આના માટે પોતાની સન્મુખ એને સમ્યક કહે છે કે સ્ત્રીનું જે સમય જ્ઞાન છે એટલે પુરુષનું સમ્યક થનારું જે જ્ઞાન છે જે જ્ઞાનનો પર્યાય એના દિવસે બહિર્મુખ ભાવે પર સમ્યક થઈ ગયા હતા. એ જ્ઞાન સ્વરૂપનું સમ્યક થાય એ કેવી રીતે થાય એમ જે વિચારવામાં આવે કે જેનું શ્રદ્ધાન એટલે જેના શ્રદ્ધાનમાં શુદ્ધાત્માનો સ્વીકાર હોય તો મેં શુદ્ધાત્મ સ્વરૂપ છું એનું જ્ઞાન સમ્યક થાય. બીજાનું જ્ઞાન સમ્યક થઈ શકે આત્મા જેવો છે એ આત્માને સ્વીકાર કર્યા વિના એનું જ્ઞાન સ્વસન્ન હોઈ શકાય નહીં. એટલે સમ્ય જ્ઞાનને હું મૂળ સમ્યક દર્શન ગણવામાં આવે છે. આમ તો બધા ધર્મોમાં સમ્યક દર્શન એ મૂળ છે પણ જ્ઞાનમાં ભ્રાંતિ થાય છે. ભ્રાંતિ થાય છે જ્ઞાનમાં થાય છે બે પ્રકારે. એક પરપદાર્થને સ્વપદાર્થ પણ ભ્રાંતિ પણ જાણે છે અને એક ભ્રાંતિ એવી રીતે થાય છે કે જ્યારે સમ્ય જ્ઞાન અનુસાર જે દ્રવસ્વરૂપ છે દ્રવસ્વરૂપની રચના તો સમ્ય જ્ઞાનપૂર્વક છે ને સમ્ય જ્ઞાન નહીં કહે છે ભાવસ્વરૂપ જ્ઞાન સમ્ય જ્ઞાન છે એના નિમિત્તે દ્રવસ્વરૂપ છે અને દ્રવસ્વરૂપ અનુસાર જ્યારે જ્ઞાનનો પર્યાય બુદ્ધિ જે કહેને વર્તે કે આ આમ કહેશો તો બરાબર છે એ પણ સમ્ય જ્ઞાનનું સ્વરૂપ છે. ત્યાં સુધી સમ્ય જ્ઞાનનું સ્વરૂપ નથી તો એના મૂળમાં સમ્યક દર્શન હોય તો એ જ્ઞાન સમ્ય જ્ઞાનનું સ્વરૂપ છે. બીજું એ બહુ સારું નથી તમને કે દ્રષ્ટિ સમ્યક થયા પછી ઉગ્રનું જે જ્ઞાન છે આમ જાણે છે ત્યાર પછી જે ઉગ્રનું જ્ઞાન છે એ સાચું જાણે છે. એ પહેલાં એને સાચું જાણવાનું બનતું નથી. શાસ્ત્ર અનુસાર જ બરાબર અમે જાણીએ છીએ એ તમે સમજના અર્થની ખબર પડે છે. તારા ભાવમાં એનું ઓળખાણ હોય એ સમય દર્શન ના બની શકાય. ભાવમાં હા રાગાંશ છે તે આશ્રવ ભાવ છે અને બંધુચક્ર છે અને જ્ઞાન છે તે આત્મભાવ છે એની ભૂમિકાને ઓળખાણ છે અનુભવ તો સમ્ય દર્શન પૂર્વક જ સમ્ય જ્ઞાનમાં હોય છે બીજી રીતે હોય શકતો. સમ્ય દર્શન એટલે સર્વ પ્રકારે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની ઉપાદેયતા જેમાં છે અથવા શુદ્ધાત્મ સ્વરૂપની રીતિરૂપ ભાવ છે તે સમ્ય દર્શન છે. એવા પોતાના મહાચૈતન્ય પદાર્થની રીતિ વિના એ જ્ઞાનમાં સાચાપણ કદી હોય શકે અને એ જ્ઞાનમાં પ્રમાણિક પણ હોય શકે એ જ્ઞાન ખરેખર પ્રયોજનને સાથે હોય શકે દુઃખને સાથે. એવા સમય જ્ઞાનમાં સમય જ્ઞાનની પરિભાષા એવી કરી કે દર્શન વિશુદ્ધિ જ્ઞાન મૂળ છે. જ્ઞાના મૂળમાં દર્શન વિશુદ્ધિ પડી છે એનું જે જ્ઞાન નિર્ગુણ છે એ સમય જ્ઞાનમાં એટલે જોડાણ સ્થિરતા યોગની સ્થિરતા હોવાથી ઉપયુક્તપણું તેને લીધે એટલે વિવેકપણાને લીધે અત્યંત અવ્યાવાદ લીનતા હોવાથી ઘણી વિજ્ઞાનની લીનતા વિજ્ઞાનની સ્થિરતા સ્થિર ઉપયોગ આત્મામાં હોવાથી સાધુ હોવા છતાં પણ ત્યારે આત્માને સાચતો હોવા છતાં પણ સાક્ષાત સિદ્ધ સિદ્ધભૂત એવા નિજ આત્માને જે શિવ સ્વરૂપ છે એવા પરમાત્મા સ્વરૂપને નિજ પરમાત્માને તેમજ બારમાં તથાભૂત પરમાત્માઓને એટલે જેવા જેવો સિદ્ધો થઈ ગયા એવા પરમાત્માઓને પંચપરમેશ્વર આવી ગયા સ્વયમેવ નમસ્કાર હો એમ કે છે. નમસ્કારની કૃત્રિમતા ન હો પણ સ્વયમેવ ભાવ નમસ્કાર હો એવો ભાવ નમસ્કાર છે
કે તેમાં જ એટલે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં જ એ પરાયણ પણ જેનું લક્ષણ છે, એટલે જે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં તત્પર છે, જેમાં પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની સાવધાની અખંડ રહી છે, એવું જેનું લક્ષણ છે, એવા ભાવ નમસ્કાર. ભાવ નમસ્કાર ની આ વ્યાખ્યા કરી. ભાવ નમસ્કાર કોને કહેવા? કે જેને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં સાવધાની છે, તત્પરતા છે, પરાયણ પણ છે. પરાયણ એટલે તત્પર પણ. એટલે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને જરા પણ જે ચૂકતો નથી, એવો જેનો ભાવ છે એને ભાવ નમસ્કાર કહેવામાં આવ્યા છે. એ ખરેખર તો પોતાના આત્મા વિશેનો છે, અને એ સ્વયં એવા એટલે આપ મેળે છે, કૃત્રિમ પણ છે. આપ મેળે સ્વયં એવા ભાવ નમસ્કાર પોતે પોતાને કરે છે. નિજપણે સિદ્ધાત્માઓને પણ નમસ્કાર અહીંયા થઈ ગયા એમ ગણવામાં આવે છે. ત્યાં બીજા સિદ્ધાત્માઓને સન્મુખ થવું પડતો નથી. વ્યવહારમાં પણ એ વાત પ્રસિદ્ધ છે કે ગુરુના ક્ષેત્રમાં પણ પોતાના અભિપ્રાય અનુસારના કાર્યને કોઈ કરતી હોય તો પણ એ પોતાના કાર્યને કરે છે એમ કહેવામાં આવે છે. અથવા પોતાની નીતિને જે અનુસરતો હોય કોઈ પણ ક્ષેત્રમાં રહીને તો એને એ પોતાની અનુકૂળ છે એમ ગણવામાં આવે છે. ભગવાન જિનેન્દ્રદેવે જીવ નીતિ જોડી અને જીવ નીતિ કહી તે અનુસાર જેનું જે જે જીવનું જગતમાં પરિણામ છે તે બધા જિનેન્દ્રદેવને અનુકૂળ થઈ ગયા, અને જેઓ તે નીતિને અનુસરતા નથી તે બધા નીતિથી પ્રતિકૂળ વર્તે છે, એટલે ભગવાનથી પ્રતિકૂળ વર્તે છે એમ કહેવામાં આવે છે. નિશ્ચયથી પોતાના સ્વરૂપનો સ્વભાવનો વિરોધ કરે છે અને વ્યવહાર એ દેવગુરુ શાસ્ત્રનો વિરોધ કરે છે. ત્યારે અનુકૂળમાં પણ બે છે, જ્યારે પોતાને અનુકૂળ થાય છે ત્યારે દેવગુરુ શાસ્ત્રને પણ અનુકૂળ વર્તે છે, અથવા એમનો આદેશ છે એ આદેશ અનુસાર વર્તે છે, એટલે એને ભાવ નમસ્કાર કરવામાં આવે છે. એવા ભાવ નમસ્કાર સદાય સદાય એવો ભાવ નમસ્કાર હો. અત્યારે નિશ્ચયના કાળમાં આવો ભાવ નમસ્કાર, ને પછી વ્યવહારના કાળમાં મને આવો ભાવ નમસ્કાર હોય એવી બીજી ભાવના છે. ત્યાં જ એની પર્યાય ચડે છે, બીજે ત્યાં એની પર્યાય ચડતી પર્યાયનું ધળવું છે, નમવું છે, નમસ્કાર છે. નમવા રૂપી કાર્ય તેને નમસ્કાર કહેવામાં આવે છે. એ તો અનુસ્કાર નમસ્કાર નમ વત્તાકાર અને નમસ્કાર કહેવામાં આવે છે. અથો એ સંપ્રયાની સમંજસ્તો નિર્વાણ સંપતિ ઇત્યાદિ પૂર્વ પ્રતિજ્ઞા નિર્વાહયન તેમથી મોક્ષ માર્ગ પરિણતિ સ્વીકરોતિ ઇતિ પ્રતિપાદયતિ. હવે ઉપસંયામી સમંજસ્તો નિર્વાણ સંપતિ આગળ પાંચમી ગાથામાં જે સૂત્ર કહ્યું હું સંયમપૂર્વક નિર્વાણની પ્રતિજ્ઞા કરું છું. એ વગેરે જે પૂર્વ પ્રતિજ્ઞા કરી એને પાળતા થતા નિર્વાહયન એનું નિર્વહન કરતા થતા એનો નિર્વાહ પ્રતિજ્ઞાનો નિર્વાહ કરતા થતા પ્રતિજ્ઞા કર્યા પછી પ્રતિજ્ઞા છોડી છે અને આ ભાષણ કરવામાં આવે છે એમ કહેવાનું. પ્રતિજ્ઞા કરી છે એ પ્રતિજ્ઞાના પાલનમાં નિર્વાહમાં બરાબર સ્થિર છે અને આ વાત કરે સ્વયંથી એટલે પોતાની મોક્ષ માર્ગ પરિણતિ સ્વીકરોતી પોતે સ્વયંએ પોતે મોક્ષ માર્ગના પરિણામનો પોતે સ્વીકાર કરે છે, એટલે મોક્ષ માર્ગમાં પોતે આરૂઢ છે એવું પ્રતિપાદન કરે છે. આ દશામાં એવું પ્રતિપાદન કરવામાં આવે છે કે હું આત્માને નાયક થવાની જાણીને સ્થિર રહું છું, પર પ્રત્યેના નિર્મમત્વ ભાવમાં હું સ્થિર રહું છું, મમત્વને ત્યજવામાં ત્યાગ કરવામાં હું સ્થિર રહું છું. એવી સંયમની પ્રતિજ્ઞાને હું બરાબર પાડો છું. યસ્માદ પૂર્વોક્ત સિદ્ધાત્મોપલંબ લક્ષણ મોક્ષ માર્ગેણ જીના જિનેન્દ્રા શ્રમણા ચ સિદ્ધા જાતા તસ્માદ અહમપી તથેતેને પ્રકારેણ જ્ઞાત્વા. પછી પ્રશ્ન ઉઠાવ્યો, યસ્માદ પૂર્વોક્ત સિદ્ધાત્મોપલંબ લક્ષણ મોક્ષ માર્ગેણ, જેથી કરીને જે કારણથી પૂર્વે જે શુદ્ધાત્માના અવલંબન રૂપ જેનું લક્ષણ છે એવો જે મોક્ષ માર્ગ, એ સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ છે? શુદ્ધ આત્મતત્વને પોતાના સિદ્ધાત્મ સ્વરૂપનું અંતરવલંબન છે એ મોક્ષ માર્ગનું લક્ષણ છે. એવા મોક્ષ માર્ગ દ્વારા જૈનદ્રો સિદ્ધ થયા વિના જૈનદ્રા સિદ્ધા જાતા. કેવળીઓ અને તીર્થંકરો, જીનો એટલે કેવળીઓ, જૈનદ્રો એટલે તીર્થંકરો, કેવળીઓ અને તીર્થંકરો અને શ્રમણો સાધુઓ શ્રમણાસ્ત્ર સિદ્ધા જાતા, સિદ્ધ પરમાત્મા થયા, સિદ્ધો થયા. તેથી તસ્માત તેથી હું પણ તથેવ તેને એવા પ્રકારેણ, હું પણ તે જ પ્રકારથી માર્ગને ચાતરીને નહીં, બીજા માર્ગે નહીં, જે માર્ગે જે શુદ્ધાત્માના અંતરવલંબનના માર્ગે અનંત સાધુ કેવળીઓ અને તીર્થંકરો સિદ્ધો થયા, તે જ પ્રકારથી તે જ માર્ગથી તે જ માર્ગને જાણીને, એ માર્ગ કેવો છે એ માર્ગને જાણીને હું કમ તે પ્રકારથી જ્ઞાતવા, તે પ્રકારે જાણીને, કોને જાણીને, કે નિજ પરમાત્માનમ અંતર્મુખ થઈને મારા નિજ પરમાત્મ સ્વરૂપને જાણીને કેમ વિશિષ્ટમ, તેનાથી વિશિષ્ટ છે મારું પરમાત્મ સ્વરૂપ. જ્ઞાયકમ કેવળ જ્ઞાનાદી અનંત ગુણ સ્વભાવ, અમૃત સુંદરાચાર્યજીએ સમયસાર પ્રવૃત્તિ, સમયસાર પ્રવચનસાર વગેરે જે કુંચુંદાચાર્યની કૃતિ છે એમાં કુંચુંદાચાર્યજીને શુક્રકર્તાચાર્યજીને હાર્દ પકડ્યું છે. જ્ઞાયક શબ્દ એમને અનેક જગ્યાએ વાપર્યો છે. છઠ્ઠી ગાથામાં વાપરો છો તમે, સમયસારમાં જ્ઞાયક છે તે તેજ છે, આમાં જાણગમ શબ્દ વાપરો છો. જ્ઞાયક કેવળ જ્ઞાનાદી અનંત ગુણ સ્વભાવ, જ્ઞાયક એટલે જે કેવળ જ્ઞાન જે આત્માનો સ્વભાવ છે એ વગેરે અનંત સ્વભાવો જેના છે એવો જે પોતાનો આત્મા એને જાણીને જ્ઞાનની પ્રધાનતાથી આત્માને જ્ઞાયક કહેવામાં આવે છે, ઓળખાઈ શકે છે. પણ અનંત ગુણ સ્વભાવ એના સાથે સાથે અભેદપણે લઈ લે, જ્ઞાન સ્વભાવ કહેતા અભેદ સાથે રહેલા અનંત ગુણ સ્વભાવ એનો એ સ્વભાવ છે, એક સ્વભાવ છે. અનંત ગુણોનો અભેદ અખંડ એક અદ્વૈત સ્વભાવ છે, એમાં અદ્વૈત ગુણ છે. એવા સ્વભાવરૂપ નિજ પરમાત્માને જાણીને અનંત કેવળીઓ તીર્થંકરો અને સાધુઓ સિદ્ધ થયા. સિદ્ધ થયા એ બીજી કોઈ રીતે થયા નથી, પોતાનું સ્વરૂપ તો જાણી નહીં. અને વ્યવહારિક ગુણ દોષને નીતિની અનેક પ્રકારની જાણ રીતની જાણપણો કરે, એમાંથી નિર્દોષતા ખરેખર સ્વાભાવિક રીતે ઉત્પન્ન થતી નથી. કૃત્રિમ રીતે અમુક કાળ પર્યંત એટલે બહુ તો તદભવ પર્યંત તીવ્ર દોષ ન થાય, પણ તેથી કાંઈ સંપૂર્ણ નિર્દોષતા થાય છે એમ છે. પૂર્વ નિર્દોષતાનો અભિલાષી તો આ રીતે પોતાના નિજ પરમાત્મ સ્વરૂપને એટલે પરિપૂર્ણ નિર્દોષ સ્વરૂપને શુદ્ધ સ્વરૂપને જાણ્યા અને અવલંબા વિના સૂચી શકે એમ જ એમાં જણાય છે, બીજી રીતે જણાતો નથી. જ્યાં જ્યાં એ આત્માને જાણવાની વાત આવે છે ત્યારે જ્ઞાયક આત્માને જાણવા એમ આવે છે. સૂત્ર કરતા આચાર્યજીએ ટૂંકામાં સૂત્ર કર્યા છે, એમાં આ જે શબ્દ પ્રયોગ કર્યો છે એ વાત ખાસ લીધી છે. સમગ્ર કરવા ટીકામાં એ વાતનો ઘણો વિસ્તાર કર્યો છે, વિસ્તાર કર્યો છે એમને પણ ખુલાસા કર્યા છે, વિસ્તાર પૂરો કરીને પરિશિષ્ટમાં એ વાતને ખુલાસા કરી દીધી છે. આત્માને જ્ઞાન માત્ર કેમ કહીએ છીએ, જ્ઞાયક કેમ કહીએ છીએ, શુદ્ધ આત્માને એક માટે એક લક્ષણ છે કે જે શુદ્ધાત્મામાં અદ્વૈતપણે વ્યાપેલું છે, અને એ લક્ષણ સિવાય બીજી રીતે આત્મા ઓળખાતો નથી. જ્યાં સુધી આત્મા ઓળખાય નહીં ત્યાં સુધી એને આત્માની પરમ ઉપાધિકારી રીતિ રીતિનું દર્શન ઉત્પન્ન થાય, એટલે એ મૂળ કારણ છે. જ્ઞાતિ વાતને વારંવાર પૂરી કરીને લેવામાં આવે છે. ચિંતાની શક્તિ કઈ તો હોય તો એમ કહીને પૂરી કરીને કે આવી અનેક શક્તિઓ આત્મામાં અનંત શક્તિઓ હોવા છતાં આત્મા જ્ઞાયકપણાને છોડતો નથી એમ કરીને મુખ્ય કરવા પડે છે. જ્ઞાન માત્ર ન જહાતું એમ કરીને અનાદિથી અનંતકાળ જે પસાર થયો એ અનંતકાળમાં એમને અજાણ્યો છે, એ તો શુદ્ધ સ્વરૂપની ઓળખાણ થવામાં એ અજાણ્યો રહ્યો છે અને એ વિષયને જાણ્યા નથી. એની જાણકાર થવા માટે એ વિષયમાં પ્રવેશ કરવા માટે આ જ્ઞાયક પણ કહેતા આખો આત્મા ઓળખાય એ સાધન રહેલું છે. જયસિંહજી પંડિત તો બહુ સરસ ખુલા છે. જ્ઞાન છે તે સાકાર છે, તે ક્ષણ આનંદ વગેરે નિરાકાર છે, વળી પ્રગટ અનુભવ ગોચર છે, તેથી તેના દ્વારા જ આત્મા જણાય છે. બસોને 47 છેલ્લી ગાથા પૂરી કરી છે સમીક્ષાની ગાથા પૂરી કરી વાત છે. પછી કરી શકશે 415 ગાથા પૂરી કર્યા પછી ઉદમ આત્મનો તત્વ. આ પ્રકારે જે આત્માનું તત્વ છે આત્મન તત્વ જ્ઞાન માત્ર વ્યવસ્થિતમ, અમે એને આત્માના તત્વનો જ્ઞાન માત્ર પણ કહીને વ્યવસ્થા કરી છે. આખા સમયસારમાં આત્માના તત્વને જ્ઞાયક કહીને જ્ઞાન માત્ર કહીને સમજાવવાની વ્યવસ્થા કરી છે. એમ કહેવા પાછળ અમારો અનુભવ કામ કરે છે, અનુભવપૂર્વક વાત ચાલે છે ને, કે જે જ્ઞાન માત્ર તત્વ અખંડમ એકમ અચલમ, જે અખંડ છે એક છે અચલ છે સ્વસંવેદમ અબાધિતમ, સ્વસંવેદિત જ્ઞાન કોને કહેવું કે રૂપ રંગ સ્પર્શ આદિ ઋષિઓને જાણે જગતના ઝટપટાદી પદાર્થોને એને જ્ઞાન કહેતા. જે સ્વસંવેદ્યમ છે, સ્વસંવેદ્યમાન પણ અનુભવમાં આવી રહ્યું છે, એટલે સ્વસંવેદન જેનું લક્ષણ છે, વેદન છે ને એ નિર્વિકલ્પ છે. આમ જ્ઞાન સાકાર અને સ્વવિકલ્પ ગણવામાં આવે છે, પણ એના સ્વભાવને ગ્રહણ કરવા જતા નિર્વિકલ વેદન છે અને નિર્વિકલતા પકડાય છે. વેદન નિર્વિકલ્પ છે. ચેતના જો કે આત્માનું લક્ષણ છે, ચેતના એટલે જ્ઞાન અને લક્ષણ બંને અભિભેતા. કેમ કે તે અતિવ્યાપ્તિ અવ્યાપ્તિ થી રહી છે. એ સિવાયના બીજા લક્ષણો એવા છે કે જેમાં અવ્યાપ્તિ અથવા અતિવ્યાપ્તિ નામના દોષ આવે છે. ચેતના જો કે આત્માનું લક્ષણ છે, તો પણ તે શક્તિ માત્ર છે, સામાન્ય સામાન્ય જે છે એ પણ શક્તિ માત્ર છે, અને તેની વ્યક્તિ છે એ દર્શન અને જ્ઞાન છે. ચેતના લક્ષણ છે, શક્તિ માત્ર પણ એના લક્ષણથી ઓળખાતું નથી, પણ એની વ્યક્તિમાં દર્શન અને જ્ઞાન છે, એમાં જ્ઞાન લક્ષણથી આત્મા ઓળખાય છે. એમ વાત લેવી છે. વ્યક્તિ તો કોઈ શક્તિ નહીં હોય કે એમને મધુરતી હોય. બીજું એ શું છે કે કોઈ શક્તિની વ્યક્તિ વિકારી હોય, એટલે શક્તિ પરિણમતા વિકૃતપણે પરિણમી હોય, તો અસલ શક્તિનું દર્શન ન થાય. એમાં અસલ શક્તિ એમાં ન જણાય. જ્યારે જ્ઞાનમાં એવો પ્રકાર છે કે જેની અંદર સ્વભાવ લક્ષણ પ્રગટ છે, જ્ઞાન લક્ષણ દ્વારા સ્વભાવ આખો સ્વભાવ ગ્રહણ થાય, એ રીતે સ્વભાવ લક્ષણે વ્યક્ત થાય જ્ઞાન. એક જ્ઞાપણો એમાં આનંદ ગુણનું રૂપ, એક જ્ઞાપણો જ્ઞા શક્તિની વ્યક્તિ એમાં આનંદ ગુણનું રૂપ વ્યક્ત છે. આખો અખંડ સ્વભાવ વ્યક્ત થાય. એટલે એટલે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, એટલે તેનું બહુ ગોચર છે, તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે એટલે આ કારણથી હું એટલે આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રદાન કરીને આત્માને તત્વ કરવામાં આવે છે. ઇતિદમ આત્માના તત્વ, ઇતિ કહીને આગળના ચારસોના પંદર ગાથાનો તત્વ માર્યા. શાસ્ત્ર પૂરું થાય ત્યારે ઈતિ શબ્દ અસથી ઈતિ એમ કહે છે કે નહીં, પૂરું થાય ત્યારે ઈતિ. પણ હવે કોણ પણ મને એને કેવું કહેવા માત્ર છે, ભણાવવામાં આવે છે. બહુ ખુલાસ રિલિજનની જેને નજર હોય એ તો આ સ્થાનમાંથી ઊંડો ઉતરીને તત્વને પ્રાપ્ત કર્યા વિના ત્યાંથી ખસે એને ઉતરવો વિશે આ તો આટલું બધું ખુલ્લું કરીને કહ્યું છે. જેને ઇંગ્લિશનું પ્રયોજન થયું તો શું કામમાં આ વાત પકડી ગયા છે. જ્ઞાયકમ જાણગમ જ્ઞાયકમ કેવળ જ્ઞાનાદિ આનંદ ગુણ સ્વભાવ, જ્ઞાયક કહેતા આનંદ ગુણ નો એક રૂપ જે સ્વભાવ છે, એને એવા નિજ પરમાત્માને જાણીને સ્થિત થયા એ રીત છે. મેં વિધિ છે તેને કૃત્વા જ્ઞાતવા જાણગમ સ્વભાવ કેન કૃત્વા જ્ઞાતવા શું કરીને જાણ્યું કે સમસ્ત રાગાદિ વિભાવ રહીત શુદ્ધ બુદ્ધિ એક સ્વભાવ એના સ્વભાવથી જ્ઞાય જાણે આત્માને જ્ઞાય જાણ્યો પણ એને પર્યાયમાં જ્ઞાનનો જ્ઞાય છે એટલે જ્ઞાય જાણ્યો કે નહીં સ્વભાવથી એને જ્ઞાય જાણ્યો જ્ઞાન એક સ્વભાવ છે અવેક સ્વભાવ છે તેનાથી આત્માને જ્ઞાય જાણવામાં આવે જ્ઞાય જાણવું એટલે એને સ્વભાવથી જાણવું સ્વભાવથી જાણવો એટલે વિભાવ એવું જ જાણવો વિભાવથી એવું જ જાણવો એને સ્વભાવથી જાણવો એમ કરવામાં આ પહેલો પોઈન્ટ છે સ્વભાવ અને વિભાવને ભિન્નપણે ઓળખવા સ્વભાવને ભિન્ન ભિન્ન જાણવા ભિન્ન ભિન્ન ઓળખવા એ ન થઈ શક્યું તો બધી જેટલી કોઈ ક્રિયા છે એ તમામ ક્રિયા બધી બંધનને અર્થે થાય છે પછી અવગુણને અર્થે થાય અવગુણનું ઉત્પાદક થાય છે એમ કહો કે બંધનને અર્થે થાય છે શ્રીમદ્ધિ તો બહુ કહે છે શરૂઆતમાં 23-24 વર્ષમાં એવા જપ્તવાદી જેટલી કોઈ ક્રિયા છે એ બધી તમામ બંધનને અર્થે સ્વભાવમાં ઉતરવું ને બીજી ક્રિયામાં ઉતરવું અપેક્ષા રાખવી સ્વભાવમાં ઉતરવાની અપેક્ષા રાખવી તીવ્ર દોષમાં ઉતરવું ને આ મંદ દોષમાં ઉતરવું નહીં એમ રાખવું ઉતરવું છળ પકડવાની એક પડખાનો છળ ન પકડવાનો પેલા જળ ક્રિયા કરે છે એવી કઈ ક્રિયા કહેવાય અમે તો જ્ઞાન ની ક્રિયા કરીએ છીએ એ તને જો સ્વભાવ વિભાવની જુદી જુદી ઓળખાણ ન થાય જુદાપણાની તો જીવી જડ ક્રિયા ઉપવાસ આદિની છે બાહ્ય ત્યાગની છે એવી જ આ જડ ક્રિયા છે આ ચેતનની ક્રિયા જ રહેતી ક્રિયાનું વર્ણન કર્યું છે મેં લખ્યું છે શાસ્ત્ર જ્ઞાન વગેરે બધું કરી ચૂક્યો એમ લખ્યું છે શાસ્ત્ર જ્ઞાન વગેરે બધું કરી ચૂક્યો એમ લખે છે એ વાક્ય બહુ સરસ હતું કાંઈ તમને વંચાયું નહીં આપણને કાંઈ યાદ રહે નહીં એમ એવું એ વખતે ખ્યાલ રાખ્યો હોય ને એવું વિચાર જ નથી આવતો કે આ અહીંયા આમ છે આમ આ નંબરમાં આમ છે એમ નથી ૧૩૩થી ૧૯૨ સુધીમાં છે કોણ દ્રષ્ટિની વાત છે? આવતો એવો છે એમને કે સ્વભાવના સુખની અભિલાષા થયા વિના એને વિકાસ થાય નહીં. સ્વભાવના સુખની વાત છે. છપાવું શરૂ થઈ ગયું છે એમને જોવાય છે. સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ્ય એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે, બંધનને માટે નથી. ભલે કોઈ પણ પ્રક્રિયા ચાલતી હોય તો એ આત્માને આત્માથી છૂટે છે કે બંધાય છે એ જો લક્ષ્ય ન હોય તો એને ક્રિયા પ્રત્યેનો રાગ થયા વિના રહેશે નહીં. ચાલો શાસ્ત્ર તો વાંચ્યું, કલાક સ્વાધ્યાય તો કર્યો, આટલું તો કર્યું, એમ એને આવ્યા વિના રહેશે નહીં. ગણતરી થઈ જાય. અને જેથી બંધન થાય એ બધા ક્રિયાથી કરીને યુગાદિ પર્યંતના જેટલા કાય છે, જેટલા કોઈ છે, બધા ત્યાગવા યોગ્ય છે. એમ લીધું છે. આગળ છે ને શરૂઆતમાં કહેવાય છે ને સાદી ભાષામાં પણ ભાવ વ્યક્ત કરવાની શૈલી બહુ સારી છે. અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. બાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે, બધું થયું છે, માત્ર સત મળ્યા નથી, સત શૂન્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. એ મળે એ શુણે ને એ સદી છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આ લક્ષ્મણ કહેવાય આ મુક્તિનો જે ભણકાર આવે છે ત્યારે એને સત મળ્યું છે એનું લક્ષણ છે. કુટ ભાષા ઘણી જગ્યાએ છે. મુદ્દો એ છે કે સ્વભાવથી જ્ઞાયક જાણવો, સ્વભાવથી જાણવો એટલે વિભાવ રહીત પણ છે તે સ્વભાવ છે એમ. સ્વભાવને વિભાવને ભિન્નભિન્નપણે જાણે ત્યારે એને સ્વભાવથી જાણ્યો કહેવાય. વજન છે ત્યાં પશ્ચાત કેમ કરો મી, કે સ્વભાવથી આત્માને જ્ઞાયક જાણ્યા પછી હું શું કરું છું, કે પરિવજ્યામિ, પરિ એટલે સમંતાથ વર્જયામિ, સર્વ પ્રકારે હું છોડું છું, વર્જયામિ એટલે છોડું છું, સર્વ પ્રકારે હું છોડું છું, કેને શેને છોડું છું, કામ એટલે શેને છોડું છું, મમત્તિ, સમસ્ત સચેતન અચેતન મિશ્ર પરદ્રવ્ય સંબંધી નિમ મમતામ, મમતાને છોડું છું. મમતા કોના પ્રત્યે હોય છે કે સમસ્ત ચેતન અચેતન અને સચેતન અચેતન મિશ્ર એવા જેટલા કોઈ વિશ્વમાં પદાર્થો છે તે તમામ પદાર્થો સંબંધીની જે મમતા છે એટલે એમાં પોતાપણું મારાપણું ઇષ્ટપણું જે જણાય છે તે પ્રકારના મમતા ભાવને હું સર્વ પ્રકારે છોડું છું, સર્વથા છોડું છું. થોડી મમતા હોય તો વાંધો નહીં એમ છે, સર્વ પ્રકારે છોડું છું. કથમ ભૂત કેવો થયો થકો, કે ઉઠી દો ઉપસ્થિત પરિણત, પરિણમીને છોડું છું. નિર્મમત્વ ભાવમાં પરિણમીને હું મમતાને છોડું છું. મમતાને રાખે અને નિર્મમત્વ થાવ છું એમ કીધા કરતો નથી, કહેવા માત્ર નથી, પરિણતીને પરિણત થઈને ઉપસ્થિત થઈને ત્યાં ઉપસ્થિત થઈને કે નિમમત્તમ નહીં, સમસ્ત પરદ્રવ્ય મમકાર અહંકાર રહિતત્વેનો નિર્મમત્વ લક્ષણો લક્ષણે પરમ સામ્ય અભિધાને વિતરાગચારિત્રે તત્પરિણત નિજા નિજ શુદ્ધાત્મ સ્વભાવે વા, અથવા સમસ્ત પરદ્રવ્યમાં મમકાર અને અહંકાર મારાપણું અને અહમપણું એથી રહિતપણે થઈને નિર્મમત્વ લક્ષણ એવું જે પરમ સામ્ય નામનું વિતરાગ ચારિત્ર કહેવામાં આવે છે અભિધાને તે નામ પાડવું. નિર્મમત્વ જેનું લક્ષણ છે એવા પરમ સામ્ય નામનું જે વિતરાગ ચારિત્ર કહેવાય છે તેવા ચારિત્રમાં તદપરિણત તે રૂપ પરિણત થયેલું જે નિજા નિજ શુદ્ધાત્મ સ્વભાવ અથવા વિતરાગ ચારિત્ર કહો અથવા તે રૂપ પરિણત નિશુદ્ધાત્મ સ્વભાવ નિર્મમત્વ લક્ષણ અથવા શુદ્ધાત્મ સ્વભાવે પરિણત થયેલું જે મારું પરિણમન છે એમાં હું ઉપસ્થિત થાઉં છું. ક્યાં ઉપસ્થિત થાઉં છું? એમાં ઉપસ્થિત થાઉં છું. મારા સ્વભાવમાં ઉપસ્થિત થાઉં છું, અથવા કોઈ પણ પરદ્રવ્યના અહંકાર અને મમકાર રહિત જે નિર્મમતું લક્ષણ છે, કે જેને વિતરાગ ચારિત્ર કહેવામાં આવે છે, એમાં હું પરિણમું છું. તથા હિ તે આ પ્રકારે, અહીં સુધી તો શબ્દોનો અર્થ કર્યા, એ ટીકા કરે છે. તથા હિ તે આ પ્રકારે કે અહમ તાવત કેવલ જ્ઞાન દર્શન સ્વભાવત્વેન જ્ઞાયક એક ટંકોદગીર્ણ સ્વભાવ. પ્રથમ તો હું તાવત તાવત અહમ તાવત તાવત એટલે પ્રથમ પ્રથમ તો હું કેવળ જ્ઞાન દર્શન સ્વભાવથી એક જ્ઞાયક ટંકોત્કીર્ણ સ્વભાવ સ્વરૂપ છું. આ પહેલી વાત છે. મારા અવલંબનનો જે આધાર છે એ આવું મારું એક ટંકોત્કીર્ણ જ્ઞાયક સ્વરૂપ છે, એના આધારે બધી વાત છે, એટલે એને પહેલા મૂકવામાં આવે છે. જેમાં જેનો આધાર હોય એને મુખ્ય કરવામાં આવે ને. એક મોટું ફંક્શન હોય પણ જેના આધારે ફંક્શન થયું હોય એને તો મુખ્ય રાખવામાં આવે એમ. પ્રથમ તો હું કેવળ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપ હોવાથી જ્ઞાયક એક ટંકોત્કીર્ણ સ્વભાવ સ્વરૂપ છું. તથાભૂતસ્ય સતો મમ ન કેવલમ સ્વસ્વામીયાદય પરદ્રવ્યાસબંધા ન સંતિ એમ હોવાથી તથાભૂતસ્ય સતો એમ હોતો થકો, એટલે હું જ્ઞાયક એક ટંકોત્કીર્ણ સ્વભાવ સ્વરૂપ હોતો થકો. ન કેવલમ મમ સ્વસ્વામીયાદય બીજા પરદ્રવ્ય સાથે મને સ્વસ્વામી વગેરે કોઈ સંબંધ છે નહીં. કોઈ પરદ્રવ્યનો હું ધણી નથી એમ કહે છે. હું આબરૂનો ધણી, હું પૈસાનો ધણી, હું આ બધી માલ મિલકતનો ધણી, સચિત અચિત સચિત અચિત મિશ્ર કોઈની સાથે આ આત્માને સ્વસ્વામી સંબંધ છે નહીં. એટલે કે કોઈને પોતાના કબજામાં રાખી શકતો નથી. રાખવાના પરિણામ કરે છે અને દુઃખના કારણ થાય છે, દુઃખના ઉત્પાદક થાય છે, પણ એમાં એને સફળતા મળી શકતી નથી. નકામા જાય છે પ્રયત્ન. પ્રત્યક્ષ અનુભવાય છે બસ, એથી વધારે પછી કાંઈ જોતો નથી. પ્રત્યક્ષ અનુભવાય કે આ આત્મા કાંઈ કરી શકતો નથી, એ પછી એમાંથી એનો ઉત્સાહ ખલાસ થઈ જાય છે. જોયું મૂળી પ્રત્યક્ષ અનુભવે તો એનો ઉત્સાહ એમાંથી ખલાસ ખસી જાય કે આ બધું કરું એમાં મારું કાંઈ વળતું નથી, સિવાય દુઃખ થાય છે, બીજું કાંઈ થતું એવું છે. નિશ્ચયનો જ્ઞેયનાયક સંબંધો નાસ્તી આમ કાંઈ પૂછે. હું એ છ દ્રવ્યો મારા જ્ઞેયને હું આત્મા તેનો જ્ઞાયક એવી પણ ભ્રાંતિ એમાં નથી. ખરેખર તો એ પરદ્રવ્ય સાથે સ્વામી સ્વસ્વામી સંબંધ તો નથી, પણ ખરેખર જ્ઞેયનાયક સંબંધ પણ એની સાથે નથી નિશ્ચયથી. એટલે ખરેખર કેમ કે જ્ઞાયક તો એ પોતાનો છે ને, જ્ઞેય પણ પોતે જ છે. પોતાના જ્ઞેયમાં એ બધું પ્રતિબિંબિત થયું છે, તેથી પરને જાણવાનો ઉપચાર કરવામાં આવે છે. તથો કારણાત સમસ્ત પરદ્રવ્ય મમત્વ રહ્યું તો ભૂતવા હા એ કઈ નથી. જ્ઞેયનાયક સંબંધ પર સાથે નથી, આ તો પરની સાથે બધા સગળો સંબંધ કાપવામાં આવ્યો છે, અને છે નહીં તેથી નથી એમ બતાવવામાં આવ્યો છે. ખરેખર પરદ્રવ્ય સાથે જગતના કોઈ પદાર્થ સાથે આત્માને કોઈ પ્રકારનો સંબંધ છે જ નહીં, વાસ્તવિકતા એ નથી એ અહીંયા જાહેર કરવામાં આવ્યું છે, નિષેધવામાં આવ્યો છે ને છે નહીં તેથી નિષેધવામાં આવ્યો છે. સંબંધ હોત તો રાખવામાં આવ્યો હોત એમ કે છે, હોય તો નિષેધવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તો કારણાત સમસ્ત પરદ્રવ્ય મમત્વ રહીતો ભૂતવા પરમ સામ્ય લક્ષણે નિજ શુદ્ધાત્મની તિષ્ઠામી ઇતિ. તેથી તે કારણથી સમસ્ત પરદ્રવ્યનું મમત્વ રહિત થઈને અત્યાર સુધી હતું એટલે રહિત થયો એમ કહ્યું. પરિણામમાં અત્યાર સુધી પરદ્રવ્ય પ્રત્યે મમકાર કરતો હતો તેથી રહિત થઈને પરમ સામ્ય લક્ષણ એવો જે શુદ્ધાત્મા એટલે જેમાં કોઈ વિષમભાવનો અંશ નથી એવું જેનું લક્ષણ છે વિતરાગ ભાવ સ્વરૂપ એવા પોતાના શુદ્ધાત્મામાં હું તિષ્ઠામી એમાં હું સ્થિર થાઉં. કેમ છો સંપયામી સમમ જે આગળ લીધું હતું ને પાછળ ગાથામાં ઇત્યાદિ સ્વકીય પ્રતિજ્ઞા નિર્વાયન સ્વયંપી મોક્ષ માર્ગ પરિણતિ સ્વીકરોતિ એવમ યદુક્તમ ગાથા પાતનિકા પ્રારંભે તે વિમુક્તમ ભવતિ. કેમ કે પહેલા ઉપસંપયામી સમમ એ સૂત્ર દ્વારા પાંચમું સૂત્ર છે પાંચમી ગાથા એ વગેરે પોતાની કરેલી જે પ્રતિજ્ઞા સ્વકીય પ્રતિજ્ઞા પોતાથી જે પ્રતિજ્ઞા કરવામાં આવી હતી તેને નિર્વાયન તેનું નિર્વાણ તેને નિર્વાહન કરીને પોતે જ મોક્ષ માર્ગની પરિણતિનો સ્વીકાર કરે છે અને એ રીતે જે કહ્યું હતું ગાથા પાતનિકા પ્રારંભે ગાથાની જે શરૂઆતની ગાથા હોય એને પાતનિકા કહેવાય છે એના પ્રારંભમાં જે કહેવામાં આવ્યું હતું તે ન કિમુક્તમ ભવતી તે શું કહ્યું છે કે એ તામ પ્રતિજ્ઞામ ગ્રહીત્વા સિદ્ધિમ ગતા તૈ સા પ્રતિજ્ઞા વસ્તુગત્યા સમાપ્તિ મિતા એ પ્રાપ્ત થાય છે પૂરી થાય છે. એ તામ પ્રતિજ્ઞા એ જે પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી ગ્રહણ કરીને સિદ્ધિમાં ગયા સિદ્ધિંગતા તેનાથી તે પ્રતિજ્ઞા વસ્તુવૃત્યા વસ્તુના પરિણામ દ્વારા સમાપ્તિને પ્રાપ્ત થઈ સમાપ્તિ સુધી ગઈ. જે પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી તેનું નિર્વહણ કરતા થતા એટલે એને પાળતા પાળતા પોતાના સ્વરૂપના પરિણામ દ્વારા એને વસ્તુવૃત્તિ કહેવામાં આવે છે. નિજ વસ્તુવૃત્તિ પોતાની વસ્તુના પરિણામ દ્વારા એને સમાપ્તિ પૂરી કરી પ્રતિજ્ઞાને સંપૂર્ણ કરી ત્યાં સુધી એ લઈ ગયા. ક્યાં જઈને કે સિદ્ધિમાં જઈને સિદ્ધિ પ્રાપ્ત કરીને કુંદકુંદ આચાર્ય દેવી પુનર્જ્ઞાન દર્શન અધિકાર દ્વય રૂપ ગ્રંથ સમાપ્તિ રૂપેણ સમાપ્તિ નીતા. અને કુંદકુંદ આચાર્ય દેવે આ ગાથા આ આ ગ્રંથમાં બોલી જ્ઞાન દર્શન અધિકાર દ્વય પહેલો જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનને જ્ઞાન અધિકાર કયો છે અને દ્વૈ તત્વ પ્રજ્ઞાપનને એમણે દર્શન અધિકાર કયો છે જયશન આચાર્ય દેવે સમ્યક દર્શનનો એ અધિકાર કયો છે. એવી રીતે વળી કુંદકુંદાચાર્ય દેવ દ્વારા જ્ઞાન અને દર્શન અધિકાર દ્વય બે અધિકાર રૂપ ગ્રંથ સમાપ્તિ રૂપેણ આ ગ્રંથનો અહીંયા બે અધિકારમાં આ વિષયનો સમાપ્ત કર્યો એ રીતે એમણે પ્રતિજ્ઞાની સમાપ્તિ સુધી લઈ ગયા નીતા એટલે લઈ ગયા ત્યાં સુધી. શિવકુમાર મહારાજ નતું તદ ગ્રંથ શ્રવણ એને છો શિવકુમાર કરીને મહારાજને કોઈ આ ગ્રંથ સંભળાયો હશે એણે ગ્રંથને સાંભળવાથી એની પ્રતિજ્ઞા પૂરી કરી. કુંકુંદાચાર્ય દેવે આમ પ્રતિજ્ઞા પૂરી કરી શિવકુમાર મહારાજાએ આમ પ્રતિજ્ઞા પૂરી કરી ગ્રંથ શ્રવણની પ્રતિજ્ઞા પૂરી. કસ્માત ઇતિ ચેત કઈ રીતે એ મોક્ષમ ગતા તેષામ સા પ્રતિજ્ઞા પરિપૂર્ણા જાતા નત તેષામ મોક્ષ ગયા, જીવો મોક્ષ ગયા તેનાથી પ્રતિજ્ઞા પૂરી થઈ. ખરેખર તો એમ છે, બીજાથી નહીં. મોક્ષ ન જાય ત્યાં સુધી પ્રતિજ્ઞા પૂરી થતી નથી. કેમ કે આ તો ઉપસંયામી સમમ એમ કરીને વાત સુધી છે ને, સંયમની પ્રતિજ્ઞા. કસ્માત કેમ કે ચરમ દેહ અથવા અભાવ આ રીતિ, આ કાળે ચરમ દેહ નહીં અભાવ હોવાના કારણે સિદ્ધિમાં અહીંયા આ કાળે જતા નથી. એવમ જ્ઞાન દર્શન અધિકાર સમાપ્તિ રૂપેણ ચતુર્થ સ્થળે ગાથા વિલંબતમ. એ રીતે જ્ઞાન દર્શનનો જે અધિકાર છે એની સમાપ્તિ રૂપે ચોથા સ્થળમાં બીજી બે ગાથા ગઈ છે, છેલ્લી બે ગાથા ગઈ. એવમ નિજ શુદ્ધાત્મભાવના રૂપ મોક્ષ માર્ગેણ એ સિદ્ધિ ગતા એ ચા તદ આરાધકા તેષામ દર્શન અધિકાર દર્શન અધિકાર અપેક્ષા અવસાનમ મંગળાર્થમ ગ્રંથ અપેક્ષા મધ્ય મંગળાર્થમ છ તદ અભિલાષી ભૂત્વા નમસ્કારમ કરોતી. એમાં શું છે કે આ 200 ગાથા પછી એક વધારાની ગાથા જયસેનાચાર્યમાં છે, એની અંદર એક અંતિમ મંગળ કર્યું છે. આ બે અધિકાર પૂરા થયા એનું અંતિમ મંગળ, અને આ ગાથા ગ્રંથની અપેક્ષાએ મધ્ય મંગળ જેને કહેવામાં આવે છે એવી આ એક વધારાની ગાથા પાછળમાં લીધી છે. કે એ રીતે એવમ નિજ શુદ્ધાત્મભાવના રૂપ મોક્ષ માર્ગેણ, એ રીતે પોતાના શુદ્ધાત્મભાવના રૂપી જે મોક્ષ માર્ગ છે તેનાથી જે સિદ્ધિમાં ગયા, સિદ્ધ પરમાત્મા થયા, અને એના જે આરાધક છે એવા સિદ્ધપદના જે આરાધક છે તેના તેઓને દર્શન અધિકારની અપેક્ષાએ અવસાન મંગળાર્થમ એટલે છેડેનો મંગળ, અવસાન એટલે છેડો આવો, એના મંગળ અર્થે, અને ગ્રંથની અપેક્ષાએ મધ્ય મંગળાર્થે એક અધિકાર જે બાકી છે એટલે આ મધ્યનો ભાગ છે. તદ અભિલાષીમ ભૂતવા એવા અભિલાષી થઈને અને તેના અભિલાષી થઈને છેલ્લી ગાથામાં નમસ્કાર કરવામાં આવે છે એમ કરીને એ વધારાની ગાથા અહીંયા છે. મૂળમાં નથી પણ આ જયસેનાચાર્યની ટીકામાં એ વધારાની 14મી ગાથા છે. ક્યાંક ક્યારેક આગળ 13 વધારે ગાથાઓ આવી ગઈ છે, અહીંયા 14મી વધારાની ગાથા છે.